புண்ணம். அரிஹந்த சித்த சுரி உபாத்யாய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்கலிக உபகாரி ஹே. தினகோ ஸ்வரூப ஜான ராகதே பைஜோ பக்தி காய கோ நமாயி ஸ்துதி கோ உச்சாரி ஹே. தன்ய தன்ய துமாயி சே காஜே சப ஆஜே பை கர ஜோரி பார பார வந்தனா ஹமாரி ஹே. மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹே. மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹே. ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும தாரி ஹே. ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும தாரி ஹே. மோக்ஷ மார்கஸ்ய நேதாரம் வீதாரம் கர்ம பூவ்ருதாம் ஜாதாரம் விஸ்வ தத்வானாம் வந்தே தத்குண லப்தே.
தத்வார் சூத்ர நாமக மோக்ஷ சாஸ்திர ஜேனு બીજુ નામ મોક્ષ શાસ્ત્ર છે એ ગ્રંથ ઉપર આપણે સ્વાધ્યાય પ્રારંભ કર્યો છે. તત્વા સૂત્ર ના છઠ્ઠા સૂત્ર ઉપર પહેલા અધ્યાયના છઠ્ઠા સૂત્ર ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. પાંચ સૂત્રની ચર્ચા આપણે પૂર્ણ કરી અને છઠ્ઠા સૂત્રની ચર્ચા પ્રારંભ કરી છે. અત્યંત મહત્વપૂર્ણ સૂત્ર છે આ છઠ્ઠું સૂત્ર, જેમાં રામજી બાપુજીએ ટીકા લખતા ઘણી વિસ્તારથી આ સૂત્ર ઉપર એમણે ટીકા લખી છે. પોઈન્ટ વાઇઝ ટીકા લખી છે, એમાં 29 પોઈન્ટ ટીકામાં લખ્યા છે આ સૂત્રનું વિવેચન કરતા, વિશ્લેષણ કરતા, વિસ્તાર કરતા. હવે ગયા વખતે આપણે આની ચર્ચા બે વખતથી કરી રહ્યા છે. છઠ્ઠા સૂત્રનું વિષય, એનો વિષય શું છે પહેલા તો એ સમજીએ. છઠ્ઠા સૂત્રમાં શું સમજાવવા માંગે છે ઉમા સ્વામી આચાર્ય દેવ? પ્રકરણ ક્યાંથી ચાલુ થયો હતો? જે પહેલો અધ્યાય છે એ પહેલા અધ્યાયમાં 33 સૂત્ર છે. એ 33 સૂત્રમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું વર્ણન કરવાના છે. સમ્યક દર્શનની ચર્ચા પૂરી થઈ ગઈ. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, પછી સમ્યક દર્શનની ઉત્પત્તિના કારણ, અધિગમજ અને નિસર્ગજ, તો એ સમ્યક દર્શનની ચર્ચા પૂરી થઈ ગઈ. હવે ચર્ચા આખી પ્રારંભ થઈ સમ્યક જ્ઞાનની, અને પછી ચર્ચા થોડીક આવશે સમ્યક ચારિત્રની. પણ ઓવરઓલ અગર અધ્યાયનું આપણે વાંચન કરીએ તો સમ્યક જ્ઞાનનો ઘણો બધો વિસ્તાર આ અધિકારમાં આવ્યો છે, આ અધ્યાયમાં આવ્યો છે. સમ્યક જ્ઞાન ઉપર ઘણા બધા સૂત્ર ઉમા સ્વામી આચાર્ય દેવે લખ્યા છે. સમજાય છે બધાને? વિષય ખ્યાલમાં આવો છો? આખો અધિકાર, આખા અધ્યાયમાં શું વિષય વસ્તુ છે. હવે સમ્યક જ્ઞાનની ચર્ચા પ્રારંભ થઈ છે, બરાબર છે. સમ્યક જ્ઞાન કોને કહેવાય? સમ્યક જ્ઞાન એક જનરલ, એની પણ ચર્ચા, એની પરિભાષા બધી વાર આવી ગઈ. એક જનરલ સમ્યક જ્ઞાન કોને કહેવાય? તો બહુ જ સાદી ભાષામાં, સરળ ભાષામાં સમજીએ તો સમ્યક જ્ઞાન એટલે સાચું જ્ઞાન. સાચું જ્ઞાન સમજાય છે? સાચું જ્ઞાન કોના સંબંધી? સાચું જ્ઞાન કોના સંબંધી? સાચું જ્ઞાન તો કે સાત તત્વ સંબંધી સાચું જ્ઞાન, સ્વ પર સંબંધી યથાર્થ જ્ઞાન, એનું નામ સમ્યક જ્ઞાન છે, બરાબર. હવે આપણે સમ્યક જ્ઞાનની જે આખી વાત ચાલુ થઈ એ વાત એવી રીતના ચાલુ થઈ કે સમ્યક જ્ઞાન એ જે જ્ઞાન ગુણની પર્યાય છે એમ લઈએ આપણે, તો જ્ઞાન ગુણની જે પર્યાય છે કેટલી છે? તો કે પાંચ છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ, મન, પર્યાય ને કે. તો અહીંયા એમ કહેવા માંગે છે કે જે પાંચેવ જ્ઞાન છે, પાંચેવ જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે. પહેલો પોઈન્ટ, પાંચેવ જ્ઞાન કેવા છે? સમ્યક જ્ઞાન છે, બરાબર. મિથ્યા જ્ઞાનની વાત નથી, કુમતિ કુશ્રુતની વાત નથી, કુઅવધિની વાત નથી, પરંતુ જે સમ્યક જ્ઞાન છે એના પાંચ પ્રકાર છે અને આ પાંચેવ જ્ઞાન છે સમ્યક જ્ઞાન છે. હવે બીજી વાત, ગયા વખતે આપણે લીધી હતી, થોડીક ભૂમિકા બાંધવી જરૂરી છે પછી આપણે વિષય પ્રારંભ કર્યો. આજે આખો એક નવો વિષય લેવાનો છે જે આનાથી કનેક્ટ છે, સમ્યક જ્ઞાન સંબંધિત ચર્ચા છે. હવે એમાંથી વાત આવી કે પાંચેવ જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાનનું બીજું નામ સામર્થ્ય, ધ્યાનથી થોડોક વિષય સમજવા યોગ્ય છે. સમ્યક જ્ઞાનનું બીજું નામ કીધું પ્રમાણ જ્ઞાન. પ્રમાણ જ્ઞાન આપણે વાત કરી હતી ને ગયા વખતે, પાંચેય જ્ઞાન સમ્યક જ્ઞાન છે અને પાંચેય જ્ઞાન કેવા છે તો કે પ્રમાણ રૂપ છે. હવે એમાંથી આખી ચર્ચા આવી પ્રમાણ જ્ઞાન ની. આપણે ઘણા બધા પોઈન્ટ પ્રમાણ જ્ઞાન સંબંધી એક લેક્ચરમાં લીધા હતા, મને ખબર છે ભૂલી જ ગયા હતું, પરંતુ થોડી ચર્ચા યાદ હોય તો પ્રમાણ જ્ઞાન ની આખી ચર્ચા આપણે કઈ રીતે કે પ્રમાણ જ્ઞાન કોને કહેવાય. પ્રમાણ જ્ઞાન એકદમ સરળ ભાષામાં પ્રમાણ જ્ઞાન માંથી પછી નય જ્ઞાન ની વાત આવી, હવે નય જ્ઞાન માંથી પછી હવે આગળ એનાથી કનેક્ટેડ વાત આજે લેશું. તો આપણે એકદમ સરળ ભાષામાં પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાનની એકદમ સરળ ભાષામાં ચર્ચા કરીએ તો પ્રમાણ જ્ઞાન કોને કહેવાય તો કે જે વસ્તુના સર્વાંગને જાણે છે, એટલે કે સર્વાંગ જાણતું જ્ઞાન એનું નામ પ્રમાણ જ્ઞાન છે. સર્વાંગ જ્ઞાન એનું નામ પ્રમાણ જ્ઞાન છે. એટલે સર્વાંગ વસ્તુને જાણવા વાળા, એટલે વસ્તુને પૂર્ણ જાણવા વાળા, દ્રવ્ય પર્યાયાત્મક આખી વસ્તુને એકી સાથે જાણવા વાળા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. બહુ સરળ ભાષા, બહુ સરળ પરિભાષા. શું આવી પરિભાષા પ્રમાણ જ્ઞાનની? દ્રવ્ય પર્યાયાત્મક આખી વસ્તુને એકી સાથે જાણવા વાળા જ્ઞાનને શું કહેવાય? સમજાય છે બધાને? પ્રમાણ જ્ઞાન. અને એ પ્રમાણ જ્ઞાનમાંથી, પ્રમાણ જ્ઞાનથી જાણેલી વસ્તુમાંથી કોઈ એક સ્વભાવને, કોઈ એક ધર્મને, કોઈ એક અંશને, સમજાય છે, મુખ્ય કરીને અને બીજા અંશોને ગૌણ કરીને જાણવા વાળા જ્ઞાનને શું કહેવાય છે? નય જ્ઞાન કહેવાય છે. પ્રમાણ જ્ઞાન, નય જ્ઞાન, સમજાયું? બહુ ઇમ્પોર્ટન્ટ વાત આમાં. પાંચેય જ્ઞાન પ્રમાણરૂપ છે. પાંચેય જ્ઞાન કેવા છે? પાંચેય જ્ઞાન કેવા છે? પાંચેય જ્ઞાન પ્રમાણરૂપ છે. પરંતુ જે શ્રુત જ્ઞાન છે, સામર્થ્ય ધ્યાનથી, જે શ્રુત જ્ઞાન છે એ શ્રુત જ્ઞાન પ્રમાણરૂપ પણ છે અને એ શ્રુત જ્ઞાન નય રૂપ પણ છે. સમજાવશે? સમજાશે ધીરે ધીરે, એક 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 વાત તમને ખ્યાલમાં આવશે. બહુ સરળ વાત, બહુ સરળ છે. સર્વાંગ વસ્તુ એટલે દ્રવ્ય પર્યાય. પહેલા, સૌથી પહેલામાં પહેલી વાત, પ્રત્યેક વસ્તુની, પ્રત્યેક દ્રવ્યની, પ્રત્યેક પદાર્થની મર્યાદા ક્યાં સુધી છે પેલા એ સમજવી પડે, તો તમને પ્રમાણ જ્ઞાન, નય જ્ઞાનનું આખું સ્વરૂપ બરાબર સમજાશે. પ્રત્યેક વસ્તુ અને પ્રત્યેક દ્રવ્યની મર્યાદા, બાઉન્ડ્રી, સીમા જે કહેવું હોય ક્યાં સુધી છે તો કે એના દ્રવ્ય ગુણ પર્યાય સુધી. દ્રવ્ય ગુણ અને પર્યાયની બહાર મારી ચીજ નથી. મારો એકે અંશ, મારો એકે ગુણ ધર્મ કે પર્યાય દ્રવ્ય અને પર્યાયાત્મક વસ્તુની બહાર નથી. અને હજી એક વસ્તુ, દ્રવ્ય ગુણ પર્યાયની મર્યાદામાં બહારની કોઈ વસ્તુનો પ્રવેશ નથી. આ એટલી મજેદાર વાત છે, અગર આ સમજાઈ જાય ને તો જીવને કોઈ દુખી કરી શકવામાં સમર્થ નથી. એક એક સમજણમાં અગર આ વાત આવે, વિશ્વાસમાં વાત આવે, એ રીતે આખું એટીટ્યુડ બને વસ્તુને જોવાની, પોતાને જોવાનું અને પરને જોવાનું, આખી દ્રષ્ટિકોણ આ રીતે બને તો જીવને કોઈ દુખી કરી શકવામાં સમર્થ નથી. ઘણી બધી વાર આ વાત રિપીટ કરી છે, પરંતુ આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રમાણના દ્રવ્યની મર્યાદાની બહાર આખું વિશ્વ છે અને મારી મર્યાદા ક્યાં સુધી છે? મારા દ્રવ્ય ગુણ અને પર્યાય સુધી. તો દ્રવ્ય ગુણ અને પર્યાયાત્મક આખી વસ્તુને જાણવા વાળા જ્ઞાનને શું કહેવાય? બોલો બોલો જલ્દી. પ્રમાણ જ્ઞાન. બોલવાનું છે બધાએ. આખી વસ્તુને જાણવા વાળા જ્ઞાનને શું કહેવાય? અને પ્રમાણ જ્ઞાનમાંથી, એટલે કે પ્રમાણભૂત વસ્તુને જાણ્યા બાદ એક ધર્મને મુખ્ય કરવો અને એક ધર્મને ગૌણ કરીને, મુખ્ય ગૌણ કરીને જાણવાની પદ્ધતિનું નામ શું છે? મુખ્ય ગૌણ કરીને જાણવાની પદ્ધતિનું નામ નય જ્ઞાન છે. હવે આના પછી શું શીખ્યા? કે જે શ્રુત જ્ઞાન છે, પાંચેય જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે, પરંતુ જે શ્રુત જ્ઞાન છે એ શ્રુત જ્ઞાન પ્રમાણરૂપ પણ છે અને એ શ્રુત જ્ઞાન નય રૂપ પણ છે. કારણ કે મુખ્ય ગૌણ કરીને વિશેષ જાણવાની, મુખ્ય ગૌણ કરીને વિશેષ જાણવાની યોગ્યતા, યોગ્યતા તેમાં છે તો કે શ્રુત જ્ઞાનમાં છે. આટલી વાત પકડાઈ? જલ્દી જલ્દી આટલી વાત પકડાઈ બધાને? મુખ્ય ગૌણ કરીને જાણવાની યોગ્યતા શેમાં છે તો કે શ્રુત જ્ઞાનમાં છે. આટલું સમજાઈ ગયું? હવે આપણે આનાથી આગળ આવીએ. તો આ વાત થઈ ગઈ પ્રમાણ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. હવે મૂળ આ સૂત્રમાં શું કહેવા માંગે છે, એનું હેડિંગ શું છે? આ સૂત્રમાં એમ કહેવા માંગે છે કે સમ્યક દર્શન આદિ કે નવ તત્વ આદિ, નવ પદાર્થ આદિને જાણવાના ઉપાય છે. કોણ? પ્રમાણ અને લય. હવે આપણે એકમાં લગાડીએ જો તમને ખ્યાલ આવશે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ જે પરિણામ છે કે પછી નવ પદાર્થ છે એને જાણવાના અધિગમ, પ્રમાણ અને નય. જાણવાના અધિગમ છે એટલે પ્રમાણ અને નય દ્વારા, પ્રમાણ અને નય દ્વારા આપણે નવ તત્વનો નિર્ણય કરી શકીએ છીએ. પ્રમાણ અને નય સાધન દ્વારા, લેટ મી બી વેરી સ્પેસિફિક, પ્રમાણ અને નય રૂપ સાધન દ્વારા, સાંભળજો ધ્યાનથી, પ્રમાણ અને નય રૂપ સાધન દ્વારા કોનો નિર્ણય થાય છે? નવ તત્વનો અને સમ્યક દર્શન આદિ પર્યાયોનો નિર્ણય કોના દ્વારા થાય છે? પ્રમાણ અને નય રૂપ સાધન દ્વારા. પ્રમાણ અને નય રૂપ સાધન દ્વારા. તો શું વાત આવી આમાં? કે પ્રમાણ અને નય એ વસ્તુના ભેદ નથી, વસ્તુમાં એવા કોઈ ભેદ નથી. પ્રમાણ અને નય નામના ગુણ નથી. પકડજો, હવે પોઈન્ટ પકડજો, બહુ મજા આવશે. પ્રમાણ અને નય નામના ગુણ નથી, પ્રમાણ અને નય નામની વસ્તુ નથી. પ્રમાણ અને નય એ જાણવાની પદ્ધતિનું નામ છે. પ્રમાણ અને નય એ જ્ઞાનના અંશ છે, એ જ્ઞાનના ભેદ છે, એ જ્ઞાનના અવયવ છે, એ જ્ઞાનની જાણવાની પદ્ધતિનું નામ પ્રમાણ અને નય છે. અને વસ્તુનો નિર્ણય પ્રમાણ અને નય દ્વારા થાય છે. એટલે પ્રમાણ અને નય એ સાધન છે અને વસ્તુ એ સાધ્ય છે. સમજાય છે કે કઠિન પડે છે? જલ્દી બોલો, પોઈન્ટ સમજાય છે? આપણી પાસે વસ્તુનો નિર્ણય કરવા માટે સાધન શું છે? પ્રમાણ અને નય. કોઈ પણ પદાર્થનો નિર્ણય કરવો હોય તો પ્રમાણ અને નય દ્વારા થશે. જેવી રીતના એક ઉદાહરણ લઈને આગળ વાત વધારીએ. સમ્યક દર્શન, ચલો ઘટિત કરો, થોડીક બુદ્ધિ લગાડો. સમ્યક દર્શન રૂપી કાર્ય આપણી સામે મૂક્યું, બરાબર છે? શું મૂક્યું આપણી સામે? સમ્યક દર્શન રૂપી કાર્ય મૂક્યું. હવે સમ્યક દર્શનને તમે પ્રમાણથી અને નયથી તમે જાણો, લગાડો. સમ્યક દર્શનને પ્રમાણ જ્ઞાનથી કેવી રીતના જાણશો? અને સમ્યક દર્શન રૂપી કાર્યને નય જ્ઞાનથી કેવી રીતના જાણશો? થોડુંક ટફ નથી, પરંતુ સવારનો વિચારતી હતી કે ભાઈ સૂત્રમાં તો એમ લખ્યું છે ને કે સમ્યક દર્શન આદિ અને નવ પદાર્થને જાણવાના અધિગમ. તો પ્રમાણ નયની ચર્ચા તો કરીએ છે, એના ભેદ પ્રભેદની ચર્ચામાં ચાલ્યા જઈએ છે, પણ ઘટિત તો કરો કે સમ્યક દર્શન રૂપી કાર્યને હું પ્રમાણ અને નય જ્ઞાન દ્વારા કેવી રીતના જાણીશ? એક્સરસાઇઝ છે, સમજાય છે? ચાલો જલ્દી જલ્દી બોલો, જલ્દી. સમ્યક દર્શનને તમે પ્રમાણથી જાણો. પ્રમાણ, પ્રમાણ એટલે શું કીધું આપણે? હા, તો કેવી રીતના લગાડશો? લગાડો, વેરી ગુડ, લગાડો જલ્દી જલ્દી. બધાને ખ્યાલ આવી ગયો આન્સર? શું આવશે? કે સમ્યક દર્શન એ શું છે? તો કે પ્રમાણથી અગર હું સમ્યક દર્શનનો નિર્ણય કરવા બેસું, પ્રમાણ જ્ઞાનથી નિર્ણય કરવા બેસું, તો સમ્યક દર્શન એ જીવ દ્રવ્ય, સાંભળજો ધ્યાનથી બધા, જીવ દ્રવ્યના શ્રદ્ધા ગુણની પર્યાય ના, જીવ દ્રવ્યના શ્રદ્ધા ગુણની નિર્મલ પર્યાયનું નામ સમ્યક દર્શન છે. આવી રીતના સમ્યક દર્શનનો નિર્ણય પ્રમાણ જ્ઞાન દ્વારા થયો. કેમ બધા બ્લેન્ક લાગો છો? બધું ઉપરથી ગયું? પ્રમાણ જ્ઞાન થી નિર્ણય થયો ને, પ્રમાણ જ્ઞાન દ્વારા સમ્યક દર્શન જે શ્રદ્ધા ગુણની પર્યાય છે, અલગ ગુણની પર્યાય છે, પરંતુ પ્રમાણ જ્ઞાન દ્વારા અમે સમ્યક દર્શનનો નિર્ણય કર્યો. ઓહો હો, સમ્યક દર્શન કોને થશે? તો કે જીવ દ્રવ્યને. સમ્યક દર્શન કયા ગુણનું પ્રણમન છે? તો કે શ્રદ્ધા ગુણનું નિર્મલ પ્રણમન, એનું નામ સમ્યક દર્શન છે. તો એ સમ્યક દર્શનનો પુરુષાર્થ કોણ કરશે? ચલો પ્રમાણ જ્ઞાનથી લગાડો. સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ કોણ કરશે? તો કે જીવ કરશે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? જીવે પુરુષાર્થ કરશે, જીવ નિર્ણય કરશે. ઓહો, જીવ એ પ્રકારનું આખું અંદરમાં દ્રષ્ટિકોણ કેળવશે. સમ્યક દર્શનનો પુરુષાર્થ જીવ કરશે, કારણ કે જીવ દ્રવ્યના શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાયનું નામ સમ્યક દર્શન છે. આમ સમ્યક દર્શનનો નિર્ણય પ્રમાણ જ્ઞાન દ્વારા થાય. ન સમજાયું? તો સમ્યક દર્શન રૂપે કોણ પ્રણમ્યું? ચલો જલ્દી બીજો પોઈન્ટ. જીવ પોતે આખો સમ્યક દર્શન રૂપે પ્રણમ્યું. આવો નિર્ણય કરવો એનું નામ પ્રમાણ જ્ઞાન દ્વારા સમ્યક દર્શનનો નિર્ણય. હવે તમે એક એક વસ્તુમાં આવી રીતના લગાડી શકો. મોક્ષ તત્વ લો, સંવર તત્વ લો, નિર્જરા તત્વ લો, અજીવ તત્વ લો, જે પણ તમને લેવું હોય તમે લઈને પ્રમાણ જ્ઞાન દ્વારા નવ તત્વ અને સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાયનો નિર્ણય કરી શકો. અજીન તો નહીં જ્ઞાન આવશે. પેલા તો પ્રમાણની વાત થઈ ગઈ, બધાને ખ્યાલ આવ્યો, થોડોક વિષય અઘરો છે મને ખબર છે, પણ હવે એકવાર આવ્યો છે તો આપણે એને શીખવો તો પડશે. સમ્યક દર્શન નો નિર્ણય પ્રમાણ જ્ઞાન દ્વારા, કોઈ બીજાને નહીં થાય. ઓહો, સમ્યક દર્શન રૂપે હું પણ રમીશ. સમ્યક દર્શન એ મારી નિર્મલ પર્યાયનું નામ છે. પોઈન્ટ સમજાય છે? મારી નિર્મલ દશા છે. ઓહો, હું એનો કરતા, હું એનો ભોગતા, હું એ રૂપે પરમીશ. હું મિત્યાપી હતો, હું સમ્યકથી થઈશ. ઓહો, સમ્યક દર્શન નો કરતા અને ભોગતા જીવ દ્રવ્ય છે એમ કેવું એ પ્રમાણ જ્ઞાન દ્વારા સમ્યક દર્શન રૂપી પર્યાય નો નિર્ણય થયો. હવે નહીં જ્ઞાન બહુ જબરજસ્ત છે. નહીં દ્વારા સમ્યકત્વ નો નિર્ણય કરો. ચલો જલ્દી જલ્દી જલ્દી, નહીં દ્વારા, નહીં 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 જ્ઞાન દ્વારા, નહીં જ્ઞાન દ્વારા સમ્યકત્વ નો નિર્ણય. એક જ પોઈન્ટ લઈને આગળ વધીએ. બોલો જલ્દી. હવે નહીં જ્ઞાન શું કરશે? નહીં જ્ઞાન મુખ્ય ગૌણ કરશે ને? તો નહીં જ્ઞાન ની વાત આવી. હવે થોડીક વાત સમજો, નહીં જ્ઞાન થી અગર આપણે સમ્યકત્વ નો નિર્ણય કરવા બેસું તો શું આવશે? વાહ, નહીં જ્ઞાન દ્વારા તો કે ઓહો, જે આત્મા છે ને, આત્મા ત્રિકારી ધ્રુવ ભગવાન આત્મા અને સમ્યકત્વ ની પર્યાય પ્રમાણ દ્વારા આપણે શું જોયું હતું? અભેદ. સમજાય છે? દ્રવ્ય પર્યાયત્મક આખી વસ્તુ. હવે નહીં દ્વારા છૂટું પાડો, બહુ પકડાય તો મજા આવશે. નહીં દ્વારા છૂટું પાડો. ઓહો, સમ્યકત્વ રૂપી પર્યાય એક સમયની દશા છે અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ ત્રિકાળ તકતો ભાવ છે. સમ્યકત્વની દશા તો ઉત્પાદ વ્યયરૂપ છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા દ્રવ્ય સ્વરૂપ છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એની સમ્યકત્વની પર્યાય નો પણ કરતા અને ભોગતા નથી. સમ્યકત્વની પર્યાય નો કરતા અને ભોગતા સમ્યકત્વની પર્યાય પોતે છે. એની તટ સમયની યોગ્યતાથી એ કાર્ય થયું છે. એવી રીતના પર્યાય સ્વભાવને મુખ્ય કરીને પર્યાયમાં ષટકારક સમવાય આદિ લગાડીને પર્યાયને પર્યાયનો કરતા કહેવો અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને અકર્તા સિદ્ધ કરીને એ પર્યાય સ્વતંત્ર સિદ્ધ કરવી એ નહીં જ્ઞાનનું કાર્ય છે. બધું બમ્પર ગયું લાગે છે, થોડુંક સમજવા જેવું છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો જયારે નહીં જ્ઞાનમાં સમ્યકત્વની પર્યાયનો નિર્ણય કરવા બેસું તો એને સ્વતંત્ર જોવી પડશે. નહીં જ્ઞાનમાં સમ્યકત્વની પર્યાયને ગૌણ કરીને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને મુખ્ય કરશો તો એને સ્વતંત્ર અકર્તા જ્ઞાતા જોવો પડશે. ઓહો, દ્રવ્યની પર્યાયનો પણ કરતા નથી. દ્રવ્ય સ્વતંત્ર અને પર્યાય સ્વતંત્ર, એમ દ્રવ્ય અંશ પર્યાય અંશ, દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ, જીવ તત્વ સંવર તત્વ, એ દેવ તત્વને ભિન્ન જોઈને પ્રમાણ દ્રવ્યમાંથી એકને મુખ્ય કરી એકને ગૌણ, એકને મુખ્ય કરી એકને ગૌણ કરીને વસ્તુનો નિર્ણય કરવો અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની દ્રષ્ટિ કરવી એનું નામ નહીં જ્ઞાન છે. થોડોક વિષય તપ છે મને ખબર છે, પરંતુ લગાડવું પડશે. એવી રીતના રાગાદી પર્યાય લો, એવી રીતના જીવ તત્વ લો, સમજાય છે? મોક્ષની પર્યાય લો, ઓ એક સમયની લાક્ષણિક પર્યાય લો, ઓહો ગુણભેદ લો. આવી રીતના જયારે તમે છૂટું પાડીને એક એક અંશને મુખ્ય કરીને વસ્તુનો નિર્ણય કરશો એ છે નહીં જ્ઞાન. અને એક એક અંશને મુખ્ય કરીને વસ્તુના નિર્ણયમાં પણ મુખ્યતા કોની છે? અંશને મુખ્ય કરીને અંશનો નિર્ણય નથી કરવાનો. અંશનું જ્ઞાન કરીને અંશીનો નિર્ણય કરવાનો છે, અંશી તરફ જવાનું છે, અંશીનું લક્ષ્ય કરવાનું છે, એ જ આખો પ્રયોજન છે નહીં જ્ઞાનનો. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એટલે તો ત્યારે તો શુદ્ધ પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો જન્મ થશે. પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો જન્મ ક્યારે થશે? પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય જયારે મુખ્ય થશે. તો એની પહેલા જે વ્યવહાર નહીંના વિષય, એ વિષયનું જ્ઞાન, એ વિષયનો નિર્ણય, એ વિષય ગૌણ. એક એક વિષયનું જ્ઞાન, એક એક વિષયનો નિર્ણય ગૌણ. વિકારી પર્યાયનું જ્ઞાન, એનો નિર્ણય ગૌણ. એનો નિર્ણય એટલે કે એ મારું સ્વરૂપ નથી, એનો નિર્ણય એટલે એ વિપરીત ભાવ છે, વિભાવ ભાવ છે, પછી એને ગૌણ. એવી રીતના ગુણભેદ સુધી આવીને ગુણભેદને ગૌણ કરીને પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જયારે મુખ્ય થશે ત્યારે ખરેખર સમ્યક દર્શન એટલે અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? ચલો હવે આપણે વિષય આગળ વધારે. હવે આમાંથી આજે ચાર નવા શબ્દ શીખવાના છે. હવે સાંભળજો, થોડોક વિષય બહુ જ સરસ છે. આપણે વાત કરી પ્રમાણ અને નયની, હવે એમાંથી એના જ ભેદ, પ્રમાણ અને નયના જ ભેદમાં આપણે જઈએ.
તો સૌથી પહેલા તો આપણે બે ભેદ કરીએ, અનેકાંતના અને બે ભેદ કરીએ એકાંતના. સ્લાઇડ નંબર 137 ઉપર એનો આખું ચાર્ટ આપ્યું છે. સ્લાઇડ નંબર 137 ઉપર ચાર્ટ આપ્યું. હમણાં સુધીનો વિષય ચાલ્યો, સમજાયો કે નહીં? નઈ જ્ઞાન પ્રમાણ જ્ઞાનની વાત સમજાય ને? ચલો હવે આજે આવશે એમાં થોડુંક લગાડશું. હવે જો અનેકાંત અને એકાંતની વાત, અનેકાંત અને એકાંતની વાત કરતા અનેકાંતના બે ભેદ અને એકાંતના બે ભેદ, આ વિષય બધાએ સાંભળ્યો છે, આપણે એને રિવાઇઝ કરીને પાકું કરીએ. અનેકાંતના બે ભેદ કયા થશે? એક તો સમ્યક અનેકાંત અને એક મિથ્યા અનેકાંત. અને એક થશે સમ્યક એકાંત. એકાંતના બે ભેદ સેમ, સમ્યક એકાંત અને બીજો ભેદ થશે મિથ્યા એકાંત. થઈ ગયા ચાર ભેદ થઈ ગયા અનેકાંતના બે ભેદ? જલ્દી બોલો. સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત. અને એકાંતના બે ભેદ? સમ્યક એકાંત અને મિથ્યા. આટલી વાત થઈ ગઈ. હવે આપણે એને વિસ્તારથી આપણે જોઈએ. આ ચાર શબ્દ ઉપર આજે ચર્ચા આપણે હવે કરવાની છે. હવે સૌથી પહેલા જો થોડીક એની પરિભાષા એકાદ જોઈએ, પછી ઉદાહરણ જોઈએ. ઉદાહરણ બહુ સરસ છે, ઉદાહરણ બહુ જ સરસ છે. સમ્યક અનેકાંત કોને કહેવાય? હવે બે શબ્દ આપણે સાથે લઈએ, સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત. બે શબ્દ ખ્યાલમાં રાખજો, એકાંત હમણાં બાજુમાં રાખો, બરાબર છે? પછી આપણે ચારેયને એક સાથે પણ લેશું છેલ્લે. પહેલા બે શબ્દ કયા? સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત. બસ પહેલા સમ્યક અનેકાંતની પરિભાષા છે અને પછી નીચે મિથ્યા અનેકાંતની પરિભાષા. આ બે પરિભાષા જોઈને ચાર પાંચ ઉદાહરણથી આપણે વાતને સિદ્ધ કરીશું. ગુરુદેવજીના પ્રવચનમાં, ગુરુદેવજીના પ્રવચનોમાં ઘણી વાર આ સમ્યક અનેકાંતની વાત આવતી હોય છે. જો કેવી રીતના આવે છે હમણાં તમને બધાને ખ્યાલ આવશે. પહેલા એની પરિભાષા જુઓ. કોની પરિભાષા? સમ્યક અનેકાંત. પરિભાષા થોડી, એના શબ્દો થોડા ઊંચા છે, ભાવ બહુ સરળ છે. વિષય કદાચ નવો લાગે તો સમજવાનો પ્રયત્ન કરજો અને થોડા ચહેરા હસતા રાખજો, બરાબર? ચલો હવે સૌથી પહેલા કોની પરિભાષા? સમ્યક અનેકાંતની પરિભાષા 138 નંબરની સ્લાઇડ ઉપર છે. જુઓ પ્રત્યક્ષ આવ્યું ને, પ્રત્યક્ષ, પ્રત્યક્ષ અનુમાન, અનુમાન જ્ઞાન હોય ને, અનુમાન જ્યાં જ્યાં ધુઓ ત્યાં ત્યાં અગ્નિ, અનુમાન જ્ઞાન, અનુમાન સમજાય ને, જ્યાં જ્યાં ધુઓ ત્યાં ત્યાં, જ્યાં જ્યાં અગ્નિ બોલું એક, જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં દુઃખ, અનુમાન જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં અને જ્યાં જ્યાં વિતરાગતા ત્યાં ત્યાં, સમજાય? તો વિતરાગતાથી કોનું અનુમાન કર્યું? આ વિતરાગી છે. અનુમાન શેનું થયું? ઓહો વિતરાગી છે, પરમ સુખી છે. ન સમજાય? આ રાગી છે, ઓહો રાગી છે, પરમ દુઃખી છે. પોઈન્ટ સમજાયો? અનુમાન જ્ઞાન અને આગમ પ્રમાણ, આગમ સમજાય છે. ત્રણ વાત કઈ આવી જલ્દી? ત્રણ વાત. પરિભાષા થોડી ટેકનિકલ છે, શબ્દો થોડા સમજો. પ્રત્યક્ષ, અનુમાન તથા આગમ પ્રમાણ સે અવિરુદ્ધ, આનાથી અવિરુદ્ધ સમજાય છે. એક વસ્તુ મેં અવિરુદ્ધ, અવિરુદ્ધ એટલે વિરોધ વગર રહેવા વાળા. એક વસ્તુ મેં અનેક ધર્મ હે, એક વસ્તુમાં કેટલા ધર્મ છે? લાગે છે પરસ્પર વિરુદ્ધ, પરંતુ છે કેવા? અવિરુદ્ધપણે રહે છે ને, અવિરુદ્ધપણે રહે છે ને. તત્, અતત, નિત્ય, અનિત્ય, એક, અનેક, શુદ્ધ, અશુદ્ધ, જે પણ બધા ધર્મો, અસ્તિ, નાસ્તિ, સામાન્ય, વિશેષ, બરાબર, ભેદ, અભેદ, બરાબર. તો અવિરુદ્ધ એક વસ્તુ મેં જો અનેક ધર્મ હૈ ઉન્હેં નિરૂપણ કરને મેં એવા અવિરુદ્ધપણે રહેવા વાળા અનેક ધર્મ એક વસ્તુમાં એક જ સમયે એક જ કાળે એક જ વસ્તુમાં રહેવા વાળા અવિરુદ્ધપણે રહેવા વાળા જે ધર્મ છે એ ધર્મનું નિરૂપણ કરવામાં જે જ્ઞાન, આ બધા ભેદ કોના છે? અનેકાંત, એકાંત, સમ્યક અનેકાંત, મિથ્યા અનેક, બધા ભેદ જ્ઞાન ના છે. તો શું કે છે કે નિરૂપણ કરને મેં જો તત્પર, એટલે કે જે જ્ઞાન તત્પર છે એનું નિરૂપણ કરવામાં, એને જાણવામાં, એને કહેવામાં, કોને કહેવામાં, કોને કહેવામાં, કોને કહેવામાં? એક જ વસ્તુમાં રહેવા વાળા અવિરુદ્ધ પણે અનેક પ્રકારના ધર્મો. ન સમજાય? જલ્દી ઉદાહરણ આવશે એટલે સમજાશે, ઉદાહરણ આવશે એટલે સમજાશે. પરંતુ પરિભાષા થોડી સમજાય. એક જ વસ્તુમાં અવિરુદ્ધ પણે અનેક ધર્મ એકી સાથે એક જ કાળમાં જે રહે છે એવા ધર્મોને શું કરે છે, નિરૂપણ કહેવું, જાણવામાં જે તત્પર જે જ્ઞાન છે એ જ્ઞાન નું નામ શું છે, સમ્યક અનેકાન. એ જ્ઞાન નું નામ શું છે, સમ્યક અનેકાન ની પરિભાષા ખ્યાલમાં આવી, પરિભાષા ખ્યાલમાં આવી બધાને. હવે જો આગળ પરિભાષા થઈ ગઈ ને, હવે પરિભાષા પછી આગળ જે બધું છે એનું સ્વરૂપ છે, પરંતુ આપણે જઈએ છીએ ઉદાહરણ પર, પછી એના પર આવશું આપણે. હવે ઉદાહરણ જો, ઉદાહરણ થી વાત એકદમ સ્પષ્ટ થશે. ઉદાહરણ સાથે આ પરિભાષા સાથે ઓનેસ્ટલી પોતાના અભિપ્રાયને મેળવતા જજો તો આ પ્રકરણમાં મજા આવશે. પોતાના અભિપ્રાયને કે હું શું માનું છું, મારો અભિપ્રાય અનાધિકારથી શું રહ્યો છે, અને વસ્તુનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ કેવું છે. હવે પહેલું ઉદાહરણ જો, ઉદાહરણમાં આપણે પહેલા આપણે મિત્યા અનેકાંતની પણ પરિભાષા જોઈ લે, પછી આપણે ઉદાહરણ પર જઈએ. થોડુંક થિયરી છે પણ સમજવું બહુ જરૂરી છે, સમજાય છે. જો હવે મિત્યા અનેકાંત, સમ્યક અનેકાંતની પરિભાષા થઈ ગઈ, હવે મિત્યા અનેકાંતની પરિભાષા જો, શું કે છે, જો તત અતત સ્વભાવ થી, કયા સ્વભાવની, તત અતત એક અનેક નિત્ય અનિત્ય આદિ જે આત્મામાં અનેક ધર્મો છે, સ્વભાવો છે, એ બધા સ્વભાવોની મિથ્યા કલ્પના કી જાતી હૈ, જીસ જ્ઞાન મેં, જે જ્ઞાનમાં તત અતત આદિ જે અનેક ધર્મમય સ્વભાવ છે એ સ્વભાવ સંબંધી મિથ્યા કલ્પના કી જાતી હૈ, મિથ્યા કલ્પના ખોટી કલ્પના કી જાતી હૈ, ઉસ જ્ઞાન કો, ઉસ કલ્પના કો, ઉસ જ્ઞાન કો ક્યા કહેતે હૈ, મિથ્યા અનેકાંત કહેતે હૈ. પરિભાષા ક્લિયર? અરે પ્રભુ સમજાય છે કે નહીં? પરિભાષા ક્લિયર થઈ ગઈ બે? હવે ઉદાહરણ પર આવીએ, ઉદાહરણ જોશું એટલે એકદમ સમજાશે. આ બે પરિભાષા થઈ, કોની કોની થઈ, સમ્યક અનેકાંતની અને મિથ્યા અનેકાંતની, બરાબર છે. વસ્તુ કેવી છે, વસ્તુ કેવી છે, વસ્તુ કેવી છે, અનેકાંત સ્વરૂપ. એ અનેકાંત સ્વરૂપ ને જાણવા વાળું જ્ઞાન સમ્યક અનેકાંત, કોઈ સમજાય છે, અને અનેકાંત સ્વરૂપ થી વિરુદ્ધ જ્ઞાન મિથ્યા અનેકાંત. બે હાથ સમજાયા, વસ્તુ કેવી છે, અનેકાંત સ્વરૂપ, વસ્તુમાં કેટલા ધર્મો છે, અનંત ધર્મ. અનંત ધર્મ કેવી રીતના રહે છે, પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા અનંત ધર્મ યુગલમાં એકી સાથે એક જ વસ્તુમાં રહે છે. આ અનેકાંત વસ્તુ, કોઈ સમજાય છે, વસ્તુ કેવી છે, અનેકાંત. હવે એવા અનેકાંત સ્વરૂપને, અનેકાંત વસ્તુને જાણવા વાળા જ્ઞાનને શું કહેવાય, એવા સ્વરૂપને જ્ઞાને જાણ્યું, જે સ્વરૂપ અનેકાંત, અનેકાંતાત્મક છે, એ સ્વરૂપને જ્ઞાન યથાર્થ જેમ છે એમ જાણે છે એનું નામ. હવે ઉદાહરણ લઉં છું ને, તમને મજા આવશે. પેલા જરાક પિક્ચર ક્લિયર થવું જોઈએ. સમજાયું? એક બાજુ શું મૂક્યું, જ્ઞાન. એક બાજુ શું મૂક્યું, વસ્તુ. વસ્તુ, વસ્તુનું જ્ઞાન. જેવી વસ્તુ છે એવું જ્ઞાન, એનું નામ સમ્યક અનેકાંત. વસ્તુ અનેકાંતાત્મક, અનેકાંતાત્મક વસ્તુને જાણવા વાળું જ્ઞાન સમ્યક અનેકાંત, અને અનેકાંતાત્મક વસ્તુથી વિરુદ્ધ જ્ઞાન, કલ્પનાત્મક જ્ઞાન, ભ્રમણા વાળું જ્ઞાન. જોશથી બોલશો તો મજા આવશે. જલ્દી, ઉલટું જ્ઞાન, વિપરીત જ્ઞાન, કુજ્ઞાન, અજ્ઞાન. ચલો મિત્યા તો ઠીક છે, પોઈન્ટ ખ્યાલમાં આવે છે. સમજાઈ? તો બે વાત સમજાઈ, અનેકાંતાત્મક વસ્તુ અને વસ્તુને જાણવા વાળું જ્ઞાન. અને આ બધી ચર્ચા કોની ચાલે છે, જ્ઞાન. પોઈન્ટ સમજાય છે? પ્રમાણ અને નહીં એ કોના ભેદ છે, જ્ઞાન. સમ્યક અનેકાંત, હવે સાંભળજો, સમ્યક અનેકાંત એનું નામ છે પ્રમાણ જ્ઞાન. પોઈન્ટ સમજાય છે? અને મિથ્યા અનેકાંત, જે હમણાં બે પરિભાષા લીધી ને, મિથ્યા અનેકાંત એનું નામ છે પ્રમાણાભાસ. દેવા જલ્દી નવો પોઈન્ટ, સમ્યક અનેકાંત એનું નામ, સમ્યક અનેકાંત એનું નામ પ્રમાણ જ્ઞાન. કારણ કે સર્વાંગ વસ્તુ, સર્વાંગ વસ્તુ, અનેકાંતાત્મક વસ્તુ, બધા પડખાને એકી સાથે જાણવા વાળું જ્ઞાન પ્રમાણ જ્ઞાન. એનું બીજું નામ સમ્યક જ્ઞાન. એનું બીજું નામ સાચું જ્ઞાન, એનું બીજું નામ નિર્દોષ જ્ઞાન, એનું બીજું નામ સુખમય જ્ઞાન, એનું બીજું નામ સંવર નિર્જરાનું કારણ અને મોક્ષનું કારણ સમ્યક અને કાન્ય પ્રમાણ જ્ઞાન છે. એમાંથી નહીં જ્ઞાન નીકળશે, ચિંતા નહીં કરતા, અપેક્ષા બધી બરાબર સમજ. પોઈન્ટ સમજાય છે? કૃપાળુદેવ નું વાક્ય ખબર છે? કૃપાળુદેવ નું બહુ સરસ વાક્ય છે. કોઈ ખ્યાલ આવે છે વાક્ય અનેકાન અનેકાન એકાન નું? કઈ વાક્ય ખ્યાલ આવે છે? અનેકાંત પણ, હા બહુ સરસ, અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ સ્વરૂપ ની પ્રાપ્તિ હેતુએ કાર્યકારી છે, અન્યથા નહીં. હવે લગાડશું આ વાક્ય પણ. પેલા વાત સમજાવી, બે વાર જલ્દી મજા આવી જોઈએ. આજે તો બધા આઈ થિંક થાકેલા છે, હોલીડે મૂડમાં છે, સન્ડે મૂડમાં છે, કે બોલો જલ્દી. બહુ ગજબ નો વિષય છે. જો એક એક ઉદાહરણ જોઈએ. પેલા આ સમજાઈ ગયું, સમ્યક અનેકાંત અને અનેકાંતાત્મક વસ્તુ અને સમ્યક અનેક. સમ્યક અનેકાંત એ જ્ઞાનની પર્યાય છે અને અનેકાંતાત્મક વસ્તુ એ વસ્તુનું સ્વરૂપ છે. પોઈન્ટ સમજાય છે? હવે આપણી માન્યતા જો અને વસ્તુનું સ્વરૂપ જો. પહેલું ઉદાહરણ, ગજબની ટીકા લઈ ગઈ છે આપણે રામજી બાપુ જે. જો પહેલું ઉદાહરણ, સમ્યક અને મિથ્યા અનેકાંત કે દ્રષ્ટાંત. પહેલું દ્રષ્ટાંત, કેટલા દ્રષ્ટાંત છે તમને ખબર છે? 7 દ્રષ્ટાંત આપ્યા છે. 8 દ્રષ્ટાંત એક એક મિનિટમાં લેશો, બરાબર છે? જો પહેલું દ્રષ્ટાંત, આત્મા. હવે જો અનેકાંત, સમ્યક અનેકાંત નું સ્વરૂપ જો, અને એની સાથે સાથે મિથ્યા અનેકાંત નું સ્વરૂપ પણ આપ્યું છે. બેવ આપ્યું છે એક સાથે, એટલે તમને એકદમ કોરિલેટ થશે. આત્મા નિજ રૂપ સે હૈ. જલ્દી જલ્દી, હવે આપણી માન્યતા, પહેલા શું કીધું તું, શરત શું? શરત, આપણી માન્યતાને કટોલતા જજો, મેળ કરતા જજો કે હું શું માનું છું અને સ્વરૂપ શું છે. જો અનેકાંત સ્વરૂપ શું છે, સમ્યક અનેકાંત શું છે, સમ્યક અનેકાંતમય જ્ઞાન શું છે, સમ્યક અનેકાંતમય વસ્તુ શું છે. જો આત્મા નિજ સ્વરૂપ સે હૈ, ગુરુદેવ બોલે છે ને ઘણી વાર પ્રવચનમાં, શુભ ભાવથી ધર્મ નો થાય ને શુદ્ધ ભાવથી જ થાય, એનું નામ સમ્યક અનેકાંત, એનું નામ સાચું અનેકાંત. સાચું અનેકાંત એટલું કેટલી વાર ગુરુદેવ થી ઘટાડે છે. જો આત્મા નિજ રૂપ સે હૈ પર રૂપ સે નહીં. આવ્યું? આત્મા, આત્મા આ વસ્તુને જો કોણ જોશે? જ્ઞાન જોશે વસ્તુ. આત્મા નિજ રૂપ સે હૈ, હૈ કે નહીં? ચલો જલ્દી, હૈ કે નહીં? નિજ રૂપ સે હૈ. નિજ રૂપ સે એટલે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાર, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ સે હૈ, સ્વદ્રવ્ય ગુણ પર્યાય સે હૈ, અને પર રૂપ સે, પર રૂપ સે પાક્કું કે અહીંયા બોલો છો? પર રૂપ સે નહીં, પર દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ સે મેં નહીં, કર્મ કે ઉદય સે મેં નહીં, ઓહો સંયોગો સે મેં નહીં. બોલો જલ્દી. એસા જાનના, આવ્યું જાનના? કોણ જાણે છે? આ વસ્તુનું સ્વરૂપ આવું છે, આમાં કઈ બદલાવ થયો? અહીંયા જાણે કે ન જાણે, અહીંયા સમ્યક અનેકાંત હોય, મિથ્યા અનેકાંત હોય, મોહ હોય, રાગ હોય, દ્વેષ હોય, પર્યાયમાં ગમે તે હોય, વસ્તુમાં કોઈ ફેરફાર થશે? અરે બોલો, અરે જોરથી બોલો ને. અનેકાંતાત્મક વસ્તુમાં ફેરફાર થશે? તું માને કે હું પરરૂપથી થઈ ગયો, તું માને હું શરીર થઈ ગયો, તું માને હું કર્મનો ઉદય થઈ ગયો, ઉદય મારામાં આવી ગયા, હું ઉદયમાં ચાલ્યો ગયો, હું ઉદયના બલથી મહાન, એવું તું ગમે તે માને, પરંતુ વસ્તુ નિજ રૂપ સે હૈ. બોલો જલ્દી એકવાર, નિજ રૂપ સે હૈ અને પર રૂપ સે નહીં. આવા સ્વરૂપને એ અનેકાંતાત્મક સ્વરૂપ ક્યારે છોડે છે? નથી છોડે. સમજાય છે? બે વાત. તો આ સ્વરૂપ અને એને જાણવા વાળું જ્ઞાન, જેવું સ્વરૂપ છે એવું જાણવું, જેવું સ્વરૂપ છે એવું માનવું, એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, અને એવા સ્વરૂપમાં લીન થવું, એનું નામ સમ્યક. બોલો હવે આમાં શું અઘરું છે? બોલો જલ્દી. કઈ ગયું? અનેકાંતાત્મક વસ્તુ અને એને જાણવા વાળું જ્ઞાન, એ પ્રગટ થાય. જ્ઞાન પ્રગટ થાય અને વસ્તુ પણ પ્રગટ થાય. બોલો, વસ્તુ છે, નિજ રૂપ સે હૈ અને પર રૂપ સે નહીં, એવી વસ્તુ મારી ત્રિકાળ છે પ્રભુ. તું ગમે તે માને વસ્તુને, તું વસ્તુને જોવે ન જોવે, તું પરને જોવે, તું પરને નિજ રૂપ જોવે, નિજને પર રૂપ જોવે, પરને નિજ માનીને અનુભવ કરે, પરમા સુખ માને, પરમા રચ્યો પચ્યો રે, પરમા પોતાપણું કરે, પરમા કરતાપણું કરે, અકર્તા સ્વભાવને ન જાણે, દ્રવ્ય સ્વભાવને ન જાણે, તો પણ અનેકાન સ્વરૂપમાં કોઈ ફરક પડતો. એટલે જ કીધું અનેકાન સ્વરૂપ કેવું છે, કેવું છે? અપ્રભાવી છે. સમજાય છે? ખ્યાલ આવે છે? પહેલું ઉદાહરણ સમજાઈ ગયું. ચલો બીજું ઉદાહરણ. આત્મા, પહેલું ઉદાહરણ થઈ ગયું ને, બીજું જો. આત્મા અપના કુછ કર સકતા હૈ, અપના કુછ કર. અરે આના નીચે નીચે મિત્યા અને કાનનું પણ જોતા જજો. આત્મા નિજ રૂપ સે હૈ ઓર પર રૂપ સે ભી હૈ એસા જાનના. બેવ લગાડજો, બેવ લગાડજો, હે ને? આપણે એક લગાડીએ છીએ, બેવ લગાડતા જજો. હવે જો બીજું ઉદાહરણ. આત્મા અપના કુછ કર સકતા હૈ, શરીર આદિ પર વસ્તુઓ કા નહીં કર સકતા. કરતા ભાવ, અપના અપના કર સકતા હૈ, પરંતુ શરીર આદિ પર દ્રવ્ય કા કુછ નહીં કર સકતા. એસા જાનને વાલા જ્ઞાન ઉસે ક્યા કહેતે હૈ? સમ્યક અનેકાન. કારણ કે બેવ પડખા, બેવ ધર્મ ને જાણે. કોઈ સમજાય છે? કરતા સ્વભાવને પણ જાણ્યો, અકર્તા સ્વભાવને પણ જાણ્યો, બેવ સ્વભાવને એક સાથે જાણ્યો. પોતાનો કરતા અને પર દ્રવ્યનો અકર્તા એવા બેવ સ્વભાવ, સર્વાંગ વસ્તુને જાણવા વાળા જ્ઞાનને શું કહેવાય છે? સમ્યક અનેકા. આઈ હોપ ક્લિયર થાય. ક્લિયર થાય છે બધાને? ખ્યાલ આવે છે? હવે આનાથી આપણી માન્યતા વિરુદ્ધ ચાલે છે કે નહીં? હું મારું પણ તમને કેવા વાળા એમ કે તમને પ્રોબ્લેમ શું છે? હું મારું એ કરું, શરીરને કરું, હું હેન્ડલ કરી શકું છું ને, તમને શું વાંધો છે? બોલો જલ્દી. ખ્યાલ આવે છે? અમે કરી શકીએ છીએ, અમે બેવ સાથે કરી શકીએ છીએ. તું રંચ માત્ર પણ કરી નથી શકતો, તું રંચ માત્ર પણ પરદ્રવ્ય રૂપે થયો નથી, પરદ્રવ્ય શરીર આદિનો કરતા નથી. તું માને છે કે હું કરું છું, એનું નામ મિથ્યા અનેકાન. પોતાનું પણ કરું, શરીરનું પણ કરું એવું માનવું, એનું નામ મિત્યા. પોઈન્ટ સમજાય છે? જો થોડા ઉદાહરણ સૂક્ષ્મ થતા જશે. પહેલી બે વાત સમજાઈ, નિજ રૂપ સે હૈ પર રૂપ સે, પર કા કરતા નહીં પોતાનો કરતા. પોતાનો કરતા એટલે પોતાના પ્રણામનો કરતા પોતે છે. ક્યારે કહેવામાં આવશે? જયારે પર દ્રવ્યનો કરતા તું નથી એનો નિષેધ કરવો હોય ત્યારે તારા પ્રણામનો કરતા તું જ છે એમ કહેવામાં. અનેકાંતાત્મક સ્વરૂપ ચાલે છે. આમાંથી પછી અનેકાંત માંથી શું નીકળશે? અનેકાંત માંથી કોનો જન્મ થશે? અનેકાંતાત્મક વસ્તુ માંથી કોને મુખ્ય કરવાની છે, કોને ગૌણ કરવાની છે? મુખ્ય ગૌણની વાત નહીં આવશે. હમણાં કોની વાત ચાલે છે? એટલે શું જોવામાં આવશે? આખી વસ્તુ. સમજાય છે? દેવ ધર્મ જોવામાં આવશે, સર્વાંગ વસ્તુ જોવામાં આવશે. પરિણામી તત્વ પણ દેખાશે, અપરિણામી પણ દેખાશે, કરતા પણ દેખાશે, અકર્તા પણ દેખાશે. તત અતત બેવ, અસ્તિ નાસ્તિ બેવ, નિત્ય અનિત્ય બેવ, શુદ્ધ અશુદ્ધ બેવ, પરિણમન સ્વભાવ અને સ્થાયી સ્વભાવ, બેવ નો નિર્ણય એક સાથે કરવો એનું નામ પ્રમાણ. ખ્યાલ આવે છે? પોઈન્ટ સમજાય છે કે નહીં? બોલો. જેવી રીતના ઉદાહરણમાં બાળકને માતાએ એક લાફો માર્યો, એક્ઝામ્પલ છે, ગુસ્સો કર્યો. કોણ સમજાય છે? ગુસ્સો કર્યો તો બાળકને, હવે સાંભળજો, એ બાળકને પણ પ્રમાણ જ્ઞાન થઈ જાય છે. કેવી રીતના? બાળક જેવા બાળકને પ્રમાણ જ્ઞાન કરતા આવડે છે. કારણ કે દેખાયો શું? ગુસ્સો. તો ગુસ્સો ક્યાં થયો? ગુસ્સો ક્યાં થયો? ક્ષણિક ભાવ, ક્ષણિક પર્યાય શબ્દ બોલ્યા, અરે નીકળી જા, તારું મોડું નથી જોવું, અરે જે પણ. સમજાય છે? તો શું દેખાય છે? પોઈન્ટ સમજાય છે? પરંતુ એની સાથે સાથે, એની સાથે, હા ખબર પડી ગઈ ને, અનુભવી માતાઓને આ બધું ખબર પડી જાય. એની સાથે સાથે મારી માતા મને નીકળી જા કે છે, પણ ખરેખર અભિપ્રાયમાં, બોલો જલ્દી, ખ્યાલ આવે છે? કડક શબ્દોમાં કહી દે, મરી જા, તારું મોડું ન જોવું, તે તો અમને ક્યાંય, જે પણ જે પણ. પણ તો પણ એ સમયે સર્વાંગ સર્વાંગ વસ્તુનું જ્ઞાન થાય છે કે ઓહો નીકળી જા કે છે, તો પણ મમતા તો ત્રિકાર છે, આ પરિણામ કેવા છે? ક્ષણિક છે. તો ત્રિકાર અને ક્ષણિકનું એક સાથે જ્ઞાન બાળક કરી લે અને આપણે ન કરીએ તો. સમજાયું કે નહીં? બોલો, ખ્યાલ આવે છે, સમજાય છે? તો આ બે ઉદાહરણ થાય. હવે ત્રીજું ઉદાહરણ જો બહુ ગજબ છે, દુર્ગેશ્રીના આપણે કહીએ ને, આવ્યા પછી આ બહુ ગજબનું આપણે કહીએ ને ક્રાંતિ થઈ છે, બહુ ગજબની ક્રાંતિ. આ પોઈન્ટ જો, આને કાનું સ્વરૂપ આત્મા શુદ્ધ ભાવ સે, આત્મા કે શુદ્ધ ભાવ સે, બોલો જલ્દી, આત્મા કે શુદ્ધ ભાવ સે ધર્મ હોતા હૈ ઓર શુભ ભાવ સે નહીં હોતા એસા જાનના ઉસે સમ્યક અનેકાન. શુદ્ધ ભાવ સે હી હોતા હૈ, અશુદ્ધ ભાવ એટલે શુભ ભાવ સે નહીં હોતા હૈ, એવું જાણવું, એવું માનવું, એવું કહેવું, એવો નિર્ણય કરવો, એનું નામ સમ્યક. બરાબર છે કે નહીં? તો બે ધર્મ છે ને, કે શુદ્ધ ભાવથી ધર્મ થશે અને અશુભ ભાવથી ધર્મની પ્રાપ્તિ નહીં થાય, એવું વસ્તુનું સ્વરૂપ છે, એવું જાણવું, એનું નામ સમ્યક અનેકા. અને પછી આત્મા શુદ્ધ ભાવ સે ભી ધર્મ હો, આત્મા કે અશુભ ભાવ સે ભી વ્યવહાર કરતા કરતા નિશ્ચય થઈ જાય, શુભ ભાવ કરતા કરતા શુદ્ધ ભાવ થઈ જાય, વિકલ્પ દ્વારા નિર્વિકલ્પ દશા આવી જાય, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા અતિન્દ્રિય જ્ઞાન થઈ જાય. અરે આ બધું શું છે? મિથ્યા અનેક. બહુ ગજબ છે વિષય, સમજાય તો બહુ મજા આવે. આપણી બધી માન્યતા, ખોટી માન્યતા, અનેકાંતાત્મક સ્વરૂપ સંબંધી જે આપણી વિપરીત માન્યતા અને વિપરીત જ્ઞાન ચાલે છે, એ સ્વરૂપ સંબંધી જે વિપરીતતા ચાલે છે એનો અભાવ થઈ જાય. અગર આ સ્વરૂપને જેમ છે એમ, પોઈન્ટ સમજાય છે, ખ્યાલમાં આવે છે? કારણ કે બધા કથનો અપેક્ષાથી થતા હોય, પરંતુ વસ્તુ સ્વરૂપ ક્યારે ન બદલાય? વસ્તુ સ્વરૂપ ક્યારે બદલાય? કથન બદલાય, કથન બદલાય, અપેક્ષાથી વાત બદલાય, પરંતુ વસ્તુનું સ્વરૂપ ન બદલાય. પોઈન્ટ ખ્યાલમાં છે? જેવી રીતના બહુ સરસ ઉદાહરણ આપણે સાંભળ્યું ને, કે જેવી રીતના આપણે બેસનનો લાડવો, બેસનનો લાડવો, બેસન, બેસન સમજાય ને, ચણાના લોટનો લાડવો, લાડવો, બેસનનો લાડવો, એ કેવું શું છે? નિશ્ચય, નિશ્ચય. કારણ કે લાડવો કેવો છે? શેનો બનેલો છે? બેસન. તો બેસનનો લાડવો એ વસ્તુનું, બોલો જલ્દી બોલો, ઉદાહરણ આપું છું, બેસનનો લાડવો એ વસ્તુનું બરાબર. અનેકાંત આવી ગયો, અનેકાંત બેસન અને બેસનનો અનેકાંત આવ્યું, જલ્દી પેલા અનેકાંત આવ્યું, બેસન એ દ્રવ્ય અને બેસન હમણાં કયા રૂપે છે? બહુ બહુ સરસ, આવી રીતના એક્ટિવ પાર્ટ લેશો તો મજા આવશે, ખ્યાલ આવે છે? બેસન અને બેસનનો તો અનેકાંત સ્વરૂપ આવી ગયું, બરાબર છે? હવે અહીંયા આ અનેકાંત સ્વરૂપ છે, બેસનનો લાડવો. હવે અહીંયા અપેક્ષા બદલાય કે નહીં? અપેક્ષા બદલાય. હવે આપણે એમ કહી દઈએ કે આ રૂપાબેનનો લાડવો છે, નહીં ખાઓ. પોઈન્ટ સમજાય છે? પિયર થી આવ્યો હોય તો, અરે આ પિયર નો લાડવો છે, લાડવો પિયર નો છે કે બેસન નો છે? અરે આ દસ ફેક, અરે ઢોળી તોડી નાખ્યો, પાડી નાખ્યો, ખરાબ, આ દસ રૂપિયાનો લાડવો છે, દસ રૂપિયાનો છે કે બેસન નો છે? બોલો જલ્દી, બોલો જલ્દી. તો અહીંયા શું છે? કથન બદલાય, અપેક્ષા બદલાય, પરંતુ લાડવો સ્વરૂપ ક્યારે બદલાય? સ્વરૂપ ક્યારે બદલાય? એનું નામ સમ્યક. અને એવા સ્વરૂપને જાણવું, એવા સ્વરૂપને જાણવું એનું નામ સમ્યક, અને એવા સ્વરૂપથી વિપરીત જ્ઞાન એનું નામ મિથ્યા. દેવા સમજાય? ચલો હવે ઉદાહરણ આગળ પૂરા કરીએ. આ બધા વાત આવી ને, ત્રણ ત્રણ ઉદાહરણ આ મોક્ષ માર્ગ સંબંધી છે. જો એનું પછીનું પણ ઉદાહરણ છે, નિશ્ચય સ્વરૂપ કે આશ્રય સે ધર્મ હોતા હૈ, વ્યવહાર કે આશ્રય સે નહીં હોતા એસા જાનના સો સમ્યક. નિશ્ચય સ્વરૂપ સે ધર્મ હોગા, નિશ્ચયભૂત આત્માના આશ્રય થી ધર્મ થશે. વ્યવહાર એટલે ગુણ ગુણીના ભેદના વિકલ્પમાં પણ અટકી ગયો તો ધર્મ રહીત. એ વ્યવહાર છે ને, સદભૂત વ્યવહાર, નજીકમાં નજીકનો વ્યવહાર, નિકટમાં નિકટનો વ્યવહાર. કયો વ્યવહાર છે? ગુણ ગુણીનો ભેદ, ગુણ ગુણીનો ભેદ, ગુરુ નો ભેદ કરીને અભેદ ને સમજાવવું એ વ્યવહાર છે. અને એ સમજાવવામાં આવે છે. આ ભેદ સુધી લઈ જવા માટે ભેદ નો સહારો લેવો પડે છે. ભેદ થી વસ્તુ ને કહેવામાં આવે છે, સમજાવવામાં આવે છે. અભેદ વસ્તુ થી અપરિચિત છે એટલે ભેદ નો સહારો લેવો પડે છે. પરંતુ ભેદ ના આશ્રય થી અભેદ ની અનુભૂતિ નહીં થાય. અભેદ ની અનુભૂતિ તો ભેદ ને ગૌણ કરીને, ભેદ ના વિકલ્પ ને ગૌણ કરીને, અભેદ ને મુખ્ય કરશો ત્યારે અભેદ ની અનુભૂતિ થશે. તો એનું નામ નિશ્ચય. અને ભેદ અને વ્યવહાર થી ધર્મ ન થાય એવું માનવું એનું નામ સમ્યક. સમજાય છે? એક એક ઉદાહરણ માં આપણા અંદર ની મિથ્યા માન્યતાઓ તૂટે એવી વાત છે. જે આપણે માનીએ છીએ એનાથી વિરુદ્ધ સ્વરૂપ છે. સ્વરૂપ જેવું છે એનાથી વિરુદ્ધ માનીએ છીએ. જલ્દી આજથી આપણી માન્યતા, આપણું જ્ઞાન જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ અંદરમાં સ્વીકારે એનું નામ ખરેખર સમ્યક જ્ઞાન છે. જેવું સ્વરૂપ છે, મોક્ષ માર્ગ જે પ્રકારે છે, તત્વનું સ્વરૂપ જેવું છે, વસ્તુનું બંધારણ જે પ્રકારે છે, મર્યાદા જે પ્રકારે છે, વજ્રની દિવાલ છે તો માનવી પડશે કે બે દ્રવ્યની વચ્ચે વજ્રની દિવાલ છે. અત્યંત અભાવ છે, માનવો પડશે, જાણવું પડશે, નિર્ણય કરવો પડશે, સ્વીકાર કરવો પડશે. તો એકત્વ બુદ્ધિ તૂટશે, તો કર્તૃત્વ તૂટશે, તો અનેકાંતાત્મક વસ્તુમાંથી એકાંતનો જન્મ થશે. સર્વાંગ વસ્તુને જાણવી પડશે, બરાબર નિર્ણયમાં લેવી પડશે. પ્રમાણના દ્રવ્યની બહારના પદાર્થોનો પણ અને પ્રમાણના દ્રવ્યની અંદરની વ્યવસ્થાને પણ જેમ છે એમ પહેલા સર્વજ્ઞના મત અનુસાર તું તારા જ્ઞાનને કેળ. હાર્ડ પડે છે આજે બધાના ચહેરા એ, મને હતું જ, મને ખબર હતી. એટલે હું પ્રિપેર થઈને આવી છું કે આજનો લેક્ચર હાર્ડ જ છે. પણ શું થાય, બહુ ઇઝી. આપણે ખાલી બે વાતને લઈને ચાલીએ છીએ, વસ્તુનું સ્વરૂપ અને અહીંયા જ્ઞાન. સ્વરૂપ અનુસાર જ્ઞાન, જેવું સ્વરૂપ છે એવું જ્ઞાન, સ્વરૂપ અનુસાર જ્ઞાન અંદરમાં થવું છે. ચલો હવે આ ઉદાહરણો પૂરા કરીએ. હવે જો આ છે આપણે લીધો ચોથો ઉદાહરણ. હવે પાંચમું જુઓ. પાંચમું પણ એના જેવું છે. નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કરને કે બાદ સ્વાવલંબન કે બલ સે જીતના અંશ વ્યવહાર કા અભાવ હુઆ, જીતને અંશ મેં વ્યવહાર નો અભાવ થયો ઉતને અંશ મેં શુદ્ધ પર્યાય નિર્મલ ભાવ પ્રગટ હોતા હૈ એસા સમજના સુસમ્યક અનેક. આત્માનો અનુભવ થયો, સામર્થ્ય જાણતી, ત્રણ વાત છે. ત્રણ વાત, આત્માનો આશ્રય લીધો જીવે, સામર્થ્ય બહુ ઈઝી છે. આત્માનો આશ્રય લીધો, આત્માના આશ્રયથી જેટલા અંશમાં વિતરાગ ભાવનો જન્મ થયો એ નિશ્ચય મોક્ષ માર્ગ, ભાઈ સમજાય છે. અને વિતરાગ ભાવનો જન્મ થયા બાદ સ્વરૂપમાં અંદરમાં ઉપયોગ ન ઠર્યો એટલે ઉપયોગ બહાર આવ્યો. ઉપયોગ બહાર આવ્યો તો જેટલા અંશમાં જે રાગાદી ભાવ છે એ વ્યવહાર મોક્ષ માર્ગ. હવે બીજી વાત, હવે આગળ સમજો. જે આત્મા પોતાના આત્મામાં જેટલો ઠરતો જાય છે, તો જેટલો ઠરતો જાય એટલી વિતરાગતાનું વધવું અને વિતરાગતાના વધવા સાથે રાગનું ઘટવું એટલે રાગનો અભાવ થવો, એ બે સાયમલ્ટેનિયસલી ચાલવું એવું જ્ઞાન કરવું એનું નામ સમ્યક અનેક. એનો અર્થ શું થયો? એ રાગ ભાવને અભાવ કરવાનો નથી, વિતરાગ ભાવ પ્રગટ કરવાનો નથી. સ્વયમેવ સ્વરૂપના લક્ષથી વિતરાગ ભાવ પ્રગટ થશે, રાગ ભાવનો અભાવ થશે. આ જ મોક્ષ માર્ગનો ક્રમ છે. આ ક્રમને સમજવું એનું નામ સમ્યક અનેક. સમજાય છે? ખ્યાલ આવે છે? તો આ મોક્ષ માર્ગ સંબંધી ઉદાહરણો બધા છે. એવી રીતના છઠ્ઠું ઉદાહરણ પણ છે. તમે વાંચજો, એ બહુ સરળ છે એટલે હું નથી લેતી. હવે આગળ જુઓ. હવે મને થોડીક ચર્ચા, સમય આપણો થઈ જશે એટલે થોડીક ચર્ચા આપણે કરીએ બીજા બે ભેદની. ઉદાહરણ હવે જોઈ લેજો, એ જ પ્રકારના છે. જો આઠમું એક જોઈ લઈએ. જો આઠમું ઉદાહરણ બહુ સરળ છે. જીવ અપને ભાવ કર સકતા હૈ પર વસ્તુ કા કુછ નહીં કર સકતા. આવી ગઈ આ વાત તો જો કે પહેલા આવી. અપના કર સકતા હૈ અને પરનું કરી શકતો. હવે આ સાંભળવામાં છે ને આપણને બહુ સરળ લાગે. આપણને એમ લાગે આ બરાબર છે ભાઈ, હું પોતાનું કરી શકું છું પરનું નથી કરી શકતો. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે ને? કેટલા વર્ષોથી સાંભળીએ છે? ઓનેસ્ટલી બોલો, જલ્દી બોલો, જલ્દી બોલો. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ખરાબ નહીં લગાડતા, આપણે આપણી માન્યતા ટટોલવાની છે. એક એક પ્રકરણ સાંભળીને વાંચીને સમજીને આપણી અંદરની માન્યતા નહીં તૂટે, અગર મિથ્યાત્વના મૂળિયા નહીં હલે અને અનેકાંતાત્મક સ્વરૂપમાંથી સમ્યક એકાંતનો જન્મ નહીં થાય, તો ન તે અનેકાંતાત્મક સ્વરૂપને સમજ્યું, ન તે સાચા અર્થમાં જીવવાની વાંચી અને ન તે ગુરુદેવના પ્રવચનોનું શ્રવણ કર્યું. ખરેખર કહું છું, પોઈન્ટ હાલમાં આવે છે. એક એક સિદ્ધાંત આપણી સામે આવે. જેવી રીતના આ લાઈન આવી કે પોતાનું કરી શકે પરનું ન કરી શકે, રામણવામાં તો બહુ સાધારણ લાગ્યા, બહુ સાધારણ લાગે. અરે ભાઈ આ તો બહુ સાંભળ્યું ભાઈ કે હું મારું કરી શકું પરનું નહીં. અરે આ તો બહુ સ્થૂળ લાગે. પરંતુ અંદરમાં આપણા અભિપ્રાયને પૂછો કે એક એક સમયની પર્યાયમાં પર દ્રવ્ય સંબંધી આપણો 100 એ 100% કર્તૃત્વ ભાવ ચાલે છે. અભિપ્રાયને પૂછજો. પ્રેક્ટિકલ કરવાનો માર્ગ છે. ક્ષયોક્ષમમાં તો તમને ઘણા બધા નવા પ્રમેય ભણી લેશો, ક્ષયોક્ષમ વધી જશે. અને જીનવાણીમાં અગાઉ પ્રમેયો દ્વારા સ્વરૂપને સમજાયું, અલગ અલગ પ્રકરણ દ્વારા સ્વરૂપને સમજાયું છે. પણ એ સ્વરૂપની અનુભૂતિ થઈ, એ સ્વરૂપની અંદરમાં નિશંક શ્રદ્ધા આવી, એની માટે કેટલો પુરુષાર્થ ઉપર્યો, નિર્ણય કેટલો થયો આખા દિવસમાં કે હું આ કરતા છું, હું પરનો કરતા નથી, હું પરને અડતો નથી, અરે હું સ્વયં સિદ્ધ છું, પરના કારણે નથી. આ ઉદય છે, આ આજે છે, આ કાલે નહીં હોય, હું ઉદયના બલ પર નથી, અરે અત્યંત અભાવ છે, વજ્રની દિવાલ છે, હું મારા પ્રમાણના દ્રવ્યમાં, એમાં પણ પરિણામ ક્ષણિક, હું ત્રિકાળ, હું પરિણામને ના અડું, પરિણામમાં ન જાઉં, પરિણામ મારામાં ન આવે, હું મારામાં પરિણામ બોલો જલ્દી. આ એક એક વાતમાં બેસીને નિર્ણય કરવો પડશે. લખીને કરો, વાંચીને કરો, વિચારીને કરો, ચિંતન મનન કરો, એપ્લિકેશન કરો, એ રીતનું આખું એટીટ્યુડ ડેવલપ કરવું પડશે એક એક તત્વની સામે. આમાં તેમ થાય ઠીક છે, હવે આમાં શું બીજું, આમાં શું નવું આવ્યું? નવું કાંઈ નથી આવ્યું, મને ખબર છે નવું કાંઈ નથી આવ્યું. વર્ષોથી સામર્થ્ય વાત જ છે, પરંતુ મૂળિયા કેટલા હૈલા. કાલે ઉઠીને આ દેહ, સાચું બોલું છું સાંભળજો, આ દેહમાં કોઈ રોગ આવી જાય, બોલો આજે અહીંયા નિશંકતા આવી જોઈએ કે આવી જાય તો આવી જાય. તમે કહેશો બોલવું વધુ, બોલો વાતો કરવી તો બહુ ઈઝી છે, એમાં શું અમે પણ બેસીને વાતો કરી લે, દેહમાં રોગ આવશે અને હું એનાથી ભિન્ન નિરોગી. અરે એ સમયે આ દેહમાં રોગ આવે અને ગુરુદેવના શિષ્ય હોય, અનેકાંતાત્મક સ્વરૂપ સમજ્યા હોય, સ્વથી તત્ શું આવ્યું, સ્વરૂપથી તત્રૂપ, પરરૂપથી અતત્રૂપ, જે પણ જે અસ્થિ નાસ્તિનું સ્વરૂપ આવ્યું, ઓહો અરે ઓહો મારામાં રોગ નથી, ઓહો મારામાં રાગ નથી, આ ઔદૈક ભાવનો જ્ઞાતા, આ દેહના પ્રણમનો જ્ઞાતા, આ જે પણ એની પર્યાયો બદલાય છે એ તો બદલાવાની છે, એના ક્રમબદ્ધમાં પ્રણમે છે, હું એનાથી ભિન્ન, હું એમાં રહેલો ન્યારો તત્વ, એમાં જાઉં નહીં, એ મારામાં આવે નહીં, અરે રોગ તો દૂર, રાગનો પણ મારામાં પ્રવેશ નથી, એવો અંદરમાં મારો સ્વભાવ છે, એવી અંદરમાં દ્રઢતા થવી, તો આને કાન સ્વરૂપને સમજ. ચલો હવે અનેકાંતમાંથી એકાંત કાઢીએ. અરે બોલો, સમજાય છે કે કંટાળો આવે છે? સાચું બોલજો, વાંધો નથી, મને ખરાબ નહીં લાગે. બહુ ગજબની વાત છે, સમજાઈ ગઈ? આ ઉદાહરણ સમજાઈ ગયા? હવે જો, હવે આપણે જઈએ સમ્યક અને મિથ્યા એકાંત ઉપર. એકાંત એકાંત હવે સાંભળજો, હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સમ્યક એકાંત અને મિથ્યા એકાંત, પરિભાષા જોઈ લેજો, હું તમને થોડુંક સ્વરૂપ સમજાવી દઉં, સમય થઈ ગયો છે. પહેલા સ્વરૂપ સમજવું પડશે. પહેલા આપણે શું સિદ્ધ કર્યું? અનેકાંતની સિદ્ધિ કરી. કારણ કે અનેકાંતની સિદ્ધિ વગર, અનેકાંતના સ્વરૂપને સમજ્યા વગર, દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુને સમજ્યા વગર સમ્યક એકાંતનો જન્મ નહીં થાય. પોઈન્ટ ખબર પડે છે? સમ્યક એકાંત એટલે નહીં, સમ્યક એકાંત એટલે સમ્યક નહીં, અને સમ્યક અનેકાંત એટલે પ્રમાણ. આ વાત આવી ગઈ ક્લિયર બધાને? અનેકાંત એટલે સમ્યક, અનેકાંત એટલે પ્રમાણ જ્ઞાન, અને સમ્યક એકાંત એટલે નહીં જ્ઞાન. એકાંત ક્યાંથી નીકળ્યું? એકાંત અનેકાંતમાંથી. હવે આ કાઢવાનું છે, બસ આ કળા આવડી જાય ને, આ કળા આવડી જાય ને, અનેકાંતમાંથી એકાંત, અનેકાંત અનેકતામાં એકતાને જોવાની કળા. ન સમજાય? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? અમિતાભ બચ્ચને આપું ઉદાહરણ આપું ને, બોલો જલ્દી જલ્દી બોલો. અમિતાભ બચ્ચને કેટલા રોલ કર્યા હશે? અનેક અનેક બોલો, શબ્દ બોલો ને, અનેક શબ્દમાં બોલો, અનેક અનેક. અમિતાભ બચ્ચને કેટલા રોલ કર્યા હશે બોલો જલ્દી? અનેક રોલ કેટલી વાર મળ્યો હશે? સાચે નહીં, રોલમાં બોલો જલ્દી, કેટલી વાર મળ્યો હશે? કેટલી વાર ડોક્ટર બહેનો, કેટલી વાર કોઈનો પિતા બહેનો, કોઈનો જે પણ વકીલ બહેનો, શહેનશાહ શું બહેનો, જે પણ બહેના, જે પણ બધા રોલ થયા કે નહીં? રોલ તો રોલ કેવા છે? એ વ્યક્તિના જ રોલ છે ને. હવે આપણે પ્રમાણમાં અંદર આવી રહીએ છીએ, વ્યક્તિમાં જ રોલ છે કે નહીં જલ્દી બોલો? પણ એ વ્યક્તિના રોલમાં, એ સ્વાંગમાં, અનેક દશામાં, એ પર્યાયના અનેક ભેદોમાં, અનેક ભાવોમાં, અનેક પરિણામોમાં, અનેક પર્યાયોની વચ્ચે અમિતાભ બચ્ચન કેટલા બોલો જલ્દી? સમજાય છે? ઉદાહરણ આપણે ઉદાહરણ આપ્યું હતું, બાળકોનું પણ આપ્યું હતું ને, કેટલા અલગ અલગ ટાઈપના રોલ કરીને આવે બાળકો. ગયા વખતે રાવણ બહેનો હતો, આ વખતે મારો દીકરો રામ બહેનો. અરે વાહ, બહુ સરસ. રાવણ બહેનો, રામ બહેનો, જે પણ બહેનો, કૃષ્ણ બહેનો, જે પણ બહેનો, પરંતુ દીકરો તો એ રાવણ રામમાં દેખાય છે કોણ? અરે બોલો તો. અનેક 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 અનેકાન સ્વરૂપો હો, નિત્ય અનિત્યાત્મક, શુદ્ધ અશુદ્ધાત્મક, એક અનેકાત્મક, દ્રવ્ય પર્યાયાત્મક, ભેદ ભેદાત્મક સ્વરૂપે અનેકાંત છે. અને એને જાણવું, એનું નામ સમ્યક અનેકાંત. પરંતુ સમ્યક અનેકાંત પણ સમ્યક ક્યારે કહેવાશે? અનેકાંત નું જ્ઞાન પણ સમ્યક ક્યારે કહેવાશે? સાચું ક્યારે કહેવાશે? અનેકાંતાત્મક જ્ઞાન સાચું ક્યારે કહેવાશે? જયારે અનેકાંત વહીવાર, અનેકાંત પણ સમ્યક એકાંત એવા. અનેકાંત માંથી શું કાઢવાનું છે? ચલો આ કળા આવડી જાય ને જલ્દી, આ કળા આજે શીખીને જજો. કોને શીખવી છે? હાથ ઉપર કરો, થોડી એક્સરસાઇઝ કરો, હાથ ઉપર કરો, જોશી. વેરી ગુડ, બે હાથ ઉપર થયા, વેરી. અનેકાંત માંથી સમ્યક અનેકાંત, પેલા તો સમ્યક અનેકાંત ની સ્થાપના. ઓહો, જ્ઞાનમાં સ્વીકૃતિ, જ્ઞાનમાં બેવ પડખાનો નિર્ણય. ઓહો, હું સ્વભાવે શુદ્ધ છું. ઓહો, હું પર્યાયમાં હમણાં અશુદ્ધતા છે પ્રભુ. પર્યાયમાં રાગાદી ભાવ છે, પર્યાયમાં અશુદ્ધતા છે, પર્યાયમાં અલ્પજ્ઞતા છે, પર્યાયમાં અલ્પજ્ઞતા છે. પરંતુ હું અલ્પજ્ઞ નથી. મેં સમજાવ્યું જલ્દી? પર્યાયમાં અશુદ્ધતા છે. જો આ પ્રમાણ જ્ઞાન નો નિર્ણય, ભાઈ હમણાં જરા આ પ્રમાણ જ્ઞાન નો નિર્ણય, આહા, પ્રમાણ થી વસ્તુ નો નિર્ણય ચાલે છે. હવે આ જ્ઞાન નિર્ણયાત્મક ભૂમિકામાં આવ્યો, વિકલ્પાત્મક નિર્ણય. ઓહો, પ્રમાણ દ્વારા, નહીં દ્વારા વસ્તુ નો નિર્ણય. ઓહાપો, અંદરમાં ચિંતન મનન. ઓહો, અંદરમાં હવે આ આખી ગઢ મથડ ચાલે. આ ઉતરવું પડશે આ પ્રયોગમાં. આવું બધું અમને નહીં કહો ભાઈ, તમે જો અમને શીખડાવી દો, સંભળાવી દો, તમે કહો તો એક કલાક બે કલાક બેસી જઈએ, તમે કહો જે કહો, પરંતુ આવું બધું કરવું પડશે, આ ઉતરવું પડશે આ પ્રયોગમાં. અનુભૂતિ કરવી હોય તો, ભૌતિક પાર થવું હોય તો, શ્રેયોક્ષમ જ્ઞાનની માર્ગમાં કોઈ કિંમત નથી. 11 અને 9 પૂર્વ ભણાયો, ભણી આવ્યો. અરે કેટલા પ્રમેય જાણ્યા, કર્ણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ચરણા, બધા અનુયોગ. ઓહો, કરોડો શ્લોક મોડે, ઘણા બધા પ્રમેય, 3 લોકનું સ્વરૂપ, આ તે, કર્મ ફિલ, બધું, ગુણસ્થાન, બંધ વિચ્છિતિ, બધું. પરંતુ અનુભૂતિ નહીં થાય તો સમ્યક એકાંત નો જન્મ નહીં. જલ્દી જલ્દી તો સ્વરૂપ આખું અંદરમાં. ઓહો, પર્યાયમાં રાગ છે પણ હું રાગી નથી. ઓહો, દ્રવ્ય સ્વભાવથી તું આવો, પર્યાયમાં આવો પણ દ્રવ્યથી હું આવો. એમ અંદરમાં દ્રવ્ય પર્યાયનો જબરજસ્ત નિર્ણય દ્વારા હવે સમ્યક અનેકાંતમાંથી જલ્દી મોસંબીમાંથી શું ચૂસી લો છો? એવું બધું તો અમને આવડે, બોલો જલ્દી. કેરીનો રસ, અમારા ઘરે અમારા બધા વડીલો આવ્યા છે ગામથી, કેરીનો રસ કાઢે ને તો રસ કાઢે, પાછી છાલ, પાછી એને ધોવે, પાછી એનો ફજેતો બનાવે. ગજબ મેં કીધું. ભૂલો તો પ્રમાણના દ્રવ્યને નીચોડી નીચોડીને એમાંથી જવાનો દેવાય, કઈ જવાનો દેવાય બેટા, જવાનો દેવાય. ભૂલો પોઈન્ટ સમજાય છે? ઓહો, પ્રમાણના દ્રવ્યમાંથી હવે શુદ્ધ નયનો વિષય ગ્રહણ કરવા યોગ્ય. ચલો હવે આ તો બહુ ઇમ્પોર્ટન્ટ. ગ્રહણ કરવા યોગ્ય, આશ્રય કરવા યોગ્ય, સેવન કરવા યોગ્ય, સેવા યોગ્ય, વેદવા યોગ્ય, અનુભવ કરવા યોગ્ય, રમવા યોગ્ય, ઠરવા યોગ્ય. બોલો જલ્દી. કોણ? તો કે દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુ સર્વાંગનું જ્ઞાન કર્યા બાદ હવે સમજાય છે કે પર્યાય નો આશ્રય કરવા યોગ્ય નથી. પર્યાય જેટલો હું નથી, પર્યાય જેવો હું નથી, પર્યાય ક્ષણિક છે. ઓહો, એનો આશ્રય, એનું અવલંબન લેતા તો મને દુઃખ થશે, દુઃખ થયું છે. પર્યાય બુદ્ધિ પર સમય, શું છે પર, પર સમય પર, હા છે ને પ્રવચન સારી નું સૂત્ર છે ને, પર મૂળ મૂળતા, મૂળતા પર પર્યાય નું લક્ષ કરવાથી મૂળતા. પર્યાય જેટલો પોતાને માનશે તો મૂળ છે, અજ્ઞાની છે, તને સુખની અનુભૂતિ નહીં થાય. કારણ કે એનો અભાવ થતા, એનો નાશ થતા, એનો વ્યય થતા મરણ તુલ્ય વેદના થશે. સંયોગ નો વિયોગ થાય તો કેવું દુઃખ થાય એ સમજાય હજી. આ પર્યાય ના વ્યયમાં દુઃખી છે એ સમજાતું નથી. એકચ્યુઅલી એનું ભાવ વાસન નથી થતું. સંયોગ નો વિયોગ, અરે ઈષ્ટ નો વિયોગ થઈ ગયો તો દુઃખ થયો, થાય છે કે નહીં બોલો? તો પર્યાય નો વિયોગ ક્યારે થાય છે? સંયોગ નો તો વિયોગ થોડા કાળમાં થાય, પર્યાય નો વિયોગ જલ્દી, હર સમય, હર સમય, હર સમય, હર સમય, હર સમય, હર સમય. હું કયા ક્ષયોક્ષમ જ્ઞાનની મહિમા કરું પ્રભુ? એ એક ક્ષયોક્ષમ જ્ઞાન તો ક્ષણિક છે. હું કયા શુભ ભાવના બલ પર પોતાને મહાન માનું? એ શુભ ભાવ તો, અરે સિદ્ધ ભગવાન કે છે, અમે સિદ્ધ પર્યાય ના બલ પર પોતાને માન નથી માનતા. અરે સિદ્ધ પર્યાય જેના આશ્રય થી પ્રગટ થાય છે, એવો જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એના આશ્રય અમે મહાન છે. સમજાયું? અને કાનમતી એકાંત. હવે આનો નિર્ણય થવો જોઈએ કે શું ગૌણ અને શું મુખ્ય. હવે આ મુખ્ય ગૌણ ના સ્ટેજ માં આવ્યા. પ્રમાણ માંથી નહીં નો જન્મ, પ્રમાણ અંશી છે, નહીં અંશ છે. પ્રમાણ ના નિર્ણય માંથી નહીં નો જન્મ થશે, અને નહીં નો જન્મ થશે ત્યારે પ્રમાણ પણ સાચું કહેવાશે. સમ્યક અને કાંત સાચું ત્યારે કહેવાશે જયારે સમ્યક એકાંત નો જન્મ થશે. જયારે મુખ્ય કરવા યોગ્ય સ્વભાવને મુખ્ય કરશે, ગૌણ કરવા યોગ્ય સ્વભાવને ગૌણ કરશે. અને કરશે, કરો એ તો કહેવાની પરિભાષા છે, પરંતુ જયારે અંદરમાં સ્વભાવની મહિમા આવશે તો સ્વભાવ તત્વ, ધ્રુવ તત્વ, ત્રિકાળ તત્વ, નિત્ય તત્વ, શુદ્ધ તત્વ, પરિપૂર્ણ તત્વ, અપ્રભાવિત તત્વ, સિદ્ધ સમાન શુદ્ધ તત્વ સ્વયં મુખ્ય થઈ જશે. અને પર્યાય ગૌણ થઈ જશે. પર્યાયની ગૌણતામાં, દ્રવ્યની મુખ્યતામાં દ્રવ્યનું વેદન થશે, દ્રવ્યનું લક્ષ થશે. પર્યાયનું વેદન થશે, પર્યાયનું વેદન, દ્રવ્યનું લક્ષ, એનું નામ અનુભવ, અને એનું નામ પ્રમાણ અને નય જ્ઞાન નો જન્મ, અને એનું નામ સમ્યક અને એકાંત માંથી સમ્યક એકાંત નો જન્મ. બહુ લાંબુ થઈ ગયું, શું કર્યું? બોલો, જલ્દી બોલો, આજે પ્રયોગ કરશો જલ્દી. અરે બહાર માં તો કીધું ને, છોકરો કેટલો હોશિયાર, પ્રમાણ નું જ્ઞાન કરીને એને કોને મુખ્ય કર્યું? ના ના મમ્મી, ગુસ્સો તો ટેમ્પરરી, ના મમ્મી તો સારી, મમ્મી તો સારી, મમ્મી તો સારી. મુખ્ય કોણ કર્યો બોલો? કોઈ દીકરા એ પોલીસ સ્ટેશન માં જઈને કમ્પ્લેન કરી, મારી મમ્મી આજે મને કીધું કે નીકળી જા. બોલો જલ્દી, ખ્યાલ આવે છે કે મુખ્ય કોણ થયું? જાણ્યા કેવું પડખાને મુખ્ય કોણ થયું? મમતાનો પક્ષ. આ તો હમણાં ગુસ્સો છે. પપ્પા પણ કે બેટા થોડી વાર સાંભળી લે ને બેટા, પછી બરાબર થઈ જશે. વિશ્વાસ કોનો છે કે પ્રણામ આવીને? મમ્મી તો, મમ્મીની મમતા તો. અરે બોલો, થાકી ગયા કે શું? પૂરું કરું છું, સમય થઈ ગયો. મમ્મીની મમતા તો કાયમ, પ્રણામ સારા ખરા. પોઈન્ટ સમજાય છે? કોઈ નાનું બાળક હોય 6 મહિનાનું અને અડધો અડધો કલાક એ ગંદો કરતો હોય, બધું ગંદુ, અરે હાથમાં લઈ અને ગંદુ હાથમાં લઈ, તો બોલો શું કરીએ છે? કેવો બાળક છે આ તો, શું કરે છે બોલો? શું ગૌણ થાય છે, શું મુખ્ય થાય છે? સમજાય છે ને પોઈન્ટ? ખ્યાલમાં છે? અરે એને જોઈને એમ થાય છે, ઓહો આ 20 વર્ષનો થશે ત્યારે, આમ 22 વર્ષનો થશે. શું દેખાય છે બોલો જલ્દી? શું એની શક્તિ દેખાય છે, એની સામર્થ દેખાય છે, ખ્યાલ આવે છે? એના ગુણો દેખાય છે, ભલે અમને એની અવસ્થા એ છે. તો પ્રમાણ માંથી આવી ગયો વિશે સમજાયું, ખ્યાલ આવે છે? તો સમ્યક અનેકાંત માંથી સમ્યક. હવે મિથ્યા એકાંત કોને કહેવાય? મિથ્યા એકાંત, મિથ્યા એકાંત જેવી રીતના, મિથ્યા એકાંત લાસ્ટ સાંભળી લો, મિથ્યા એકાંત જેવી રીતના વસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક છે. વસ્તુ કેવી છે? પોઈન્ટ સમજાય છે? હવે હું એક અંશને જ કાઢી નાખું, યા તો આ એક અંશને કાઢી નાખો, બોલો જલ્દી કાઢી નાખો, એને નિષેધ જ કરું. માનું જ નહીં. પોઈન્ટ સમજાય છે? વસ્તુ ત્રિકાળ છે વેદાંતમાં, વસ્તુ ક્ષણિક છે બૌદ્ધમાં. એ તો બૌદ્ધ મત ને, વસ્તુ ક્ષણિક છે બૌદ્ધ મત ને. જલ્દી નહીં, આપણી અંદરમાં માન્યતા પોતાને શું માનીએ છે? ક્ષણિક ભાવ. એ ક્ષણિક ભાવ આવ્યા, કોઈ પણ પ્રકારનો વિભાવ ભાવ આવી ગયો, આવી અરે બોલો, અદૈક ભાવ આવી, અરે આવી ગયો. પરંતુ પોતાને એ અદૈક ભાવ રૂપ માનીને એટલો દુઃખી થાય, દુઃખી થાય, દુઃખી થાય, ઓહો આખા સ્વભાવનો ઘાત કરી નાખે. તો પોતાને ક્ષણિક માનવું એ બૌદ્ધ મત પણ આપણા અંદરમાં જ પડ્યું છે. નિશ્યાભાસી પોતાને ધ્રુવ માનવો, પર્યાયમાં પણ શુદ્ધતા, હમણાં કેવળ જ્ઞાન, અરે હું શુદ્ધ છું, અરે હું શુદ્ધ છું. હવે તમે તો કહો છો બધું ક્રમ વચ્ચે, તો સાથે જયારે થવાનું છે હું તો શુદ્ધ છું, નિશ્યાભાસી. અરે ક્રમ વચ્ચે એનો નિર્ણય, કે એનો અર્થ કે તું નિર્ણય કર કે તું શુદ્ધ છે. તું નિર્ણય કર. આ નિર્ણયની વાત આવી ને, આખી નિર્ણયની વાત આવી, જ્ઞાનની વાત આવી. આ હાથમાં શું હતું? જ્ઞાન. અને અહીંયા શું હતું? અરે આ બે આમ કરતા કરતા જજો ઘરે, સમજાશે બરાબર. કરતા નહીં, ખ્યાલ આવે છે? સમજાઈ વાત? સમજાઈ આખી? તો ચાર શબ્દ આવી ગયા, સમ્યક અનેકાંત, પછી મિથ્યા અનેકાંત, સમ્યક એકાંત, મિથ્યા. આવી ગઈ વાત? વિશેષ ચર્ચા. નિજ નિધિ નિજ મે બતાઈ, इस के लिए जिनवाणी मात को वंदना शत बार, इस के लिए जिनवाणी मात को वंदना शत. बोलो ने कान में नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिनवाणी मात नो.